એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું આજના વિચાર મંથનમાં સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર એમ કે થોડી ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણી રોજિંદી જિંદગી સાથે જોડાયેલો છે, પણ કદાચ આપણે એના પર એટલું ધ્યાન નથી આપતા. વિષય છે ટકાઉ સામગ્રી, એટલે કે આપણી આસપાસની વસ્તુઓ, ઘર, ગાડી, ફોન, આ બધું શેમાંથી બને છે અને અગત્યનું એ કે પર્યાવરણ પર એની શી અસર પડે છે.
બિલકુલ, અને આ વાત ખબર છે ક્લાઇમેટ ચેન્જની મોટી સમસ્યા સાથે સીધી જોડાયેલી છે. ઘણીવાર આપણે ઉર્જાની જ વાત કરીએ છીએ, પણ સત્ય એ છે કે જે મટીરિયલ્સથી આપણું જગત બન્યું છે એનું ઉત્પાદન વૈશ્વિક કાર્બન ઉત્સર્જનનો લગભગ 40% હિસ્સો ધરાવે છે.
40%? આ તો બહુ મોટો આંકડો કહેવાય.
હા, ચોંકાવનારો આંકડો છે. તો આજે આપણે આ મુદ્દાને સમજવા માટે કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર જુલિયન એમ ઓલવુડના બે મહત્વના પુસ્તકો પર ધ્યાન આપીશું. એક છે સસ્ટેનેબલ મટીરિયલ્સ અને બીજું સસ્ટેનેબલ મટીરિયલ્સ વિથ બોથ આઈઝ ઓપન. આ બીજા પુસ્તકમાં જોનાથન એમ ક્યુલેન સહલેખક છે.
અને આપણો હેતુ ખાલી સમસ્યા સમજવાનો નથી, બરાબર, પણ એ જાણવાનો છે કે ઓલવુડ અને ક્યુલેન શું ઉપાયો સૂચવે છે, અને કદાચ એ ઉપાયો આપણે જે વિચારીએ છીએ એનાથી થોડા અલગ હોય. જેમ કે શું રિસાયક્લિંગ જ બધું છે કે પછી બીજું કંઈક? ચાલો શરૂ કરીએ. તો પહેલા વાત કરીએ પ્રોફેસર જુલિયન એમ ઓલવુડની. કોણ છે આ વ્યક્તિ અને એમનો દ્રષ્ટિકોણ શા માટે આટલો મહત્વનો ગણાય છે?
જુઓ, પ્રોફેસર ઓલવુડ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ અને પર્યાવરણના પ્રોફેસર છે. પણ એમને ખાસ શું બનાવે છે એ કે તેઓ ખાલી એકેડેમિક નથી, એમની પાસે એન્જિનિયરિંગની, ખાસ તો ઉત્પાદન પ્રક્રિયાઓની, ઊંડી સમજ છે અને તેમણે ઇન્ડસ્ટ્રી સાથે પણ કામ કર્યું છે.
અચ્છા, એટલે એમને ખબર છે કે ફેક્ટરીમાં ખરેખર શું ચાલે છે, પડકારો શું છે, શું શક્ય છે અને શું નથી.
બરાબર, એટલે એ માત્ર થિયરીની વાત નથી કરતા, પણ પ્રેક્ટિકલ અનુભવ સાથે બોલે છે. બીજું, એમની ખાસિયત છે સિસ્ટમ થિંકિંગ, એટલે કે કોઈ એક ટુકડાને નહીં પણ આખી સિસ્ટમને જોવી, એ કેવી રીતે જોડાયેલી છે, એની અસરો શું છે એ બધું સમજવું. તેઓ એન્જિનિયરિંગ, પર્યાવરણ અને પોલિસી આ બધાને જોડે છે, અને એમના તારણો એ નક્કર ડેટા અને આંકડા પર આધારિત હોય છે. જે બીજું પુસ્તક છે વિથ બોથ આઈઝ ઓપન, એમાં જોનાથન ક્યુલિનનું ડેટા એનાલિસિસમાં ઘણું મોટું યોગદાન છે. એમ કહી શકાય કે ઓલવુડ જાણે ઇન્ડસ્ટ્રીના ભેદુ છે, જે આપણને કડવું સત્ય પણ સ્પષ્ટ કહી દે છે.
રસપ્રદ. તો આ પુસ્તકોનો મુખ્ય સંદેશ શું છે, એક લીટીમાં કહેવું હોય તો?
મુખ્ય સંદેશ એ છે કે આપણે જે રીતે મટીરિયલ્સ બનાવીએ છીએ અને વાપરીએ છીએ, ખાસ કરીને પેલી 5 મુખ્ય સામગ્રી, સ્ટીલ, સિમેન્ટ, એલ્યુમિનિયમ, પ્લાસ્ટિક અને કાગળ, એ પર્યાવરણીય સંકટનું એક મોટું કારણ છે. અને ઘણીવાર આપણે એને અવગણીએ છીએ. ફરી યાદ કરાવું, લગભગ 40% CO2 ઉત્સર્જન.
40%? એ તો ખરેખર બહુ મોટું છે. પણ આપણે વધુ રિસાયકલ કરીને કે પછી કોઈ નવી ગ્રીન ટેકનોલોજી લાવીને આને હલ ન કરી શકીએ? મોટાભાગે તો એવી જ વાતો થાય છે.
અને અહીં જ ઓલવુડ અને ક્યુલેનનો સૌથી મહત્વનો મુદ્દો આવે છે, કદાચ થોડો ચોંકાવનારો પણ, ખાસ કરીને વિથ બોથ આઈઝ ઓપનમાં. તેઓ આંકડાઓ સાથે બતાવે છે કે ફક્ત સપ્લાય સાઇડના ઉપાયો, એટલે કે વધુ સારી ટેકનોલોજી, નવી ઇકો ફ્રેન્ડલી સામગ્રી કે પછી રિસાયક્લિંગને 100% સુધી લઈ જવું, આ બધું ભેગું કરીએ ને તો પણ આપણા જે ક્લાઇમેટ ગોલ્સ છે, જેમ કે 2050 સુધીમાં ઔદ્યોગિક CO2 ઉત્સર્જન અડધું કરવું, ત્યાં સુધી પહોંચવા માટે આ પૂરતું નથી.
મતલબ કે રિસાયક્લિંગ અને નવી ટેકનોલોજી જરૂરી છે, પણ એ જવાબનો નાનો ભાગ છે, આખી સમસ્યાનો ઉકેલ નથી. તો પછી ઉકેલ ક્યાં છે?
લેખકો ભારપૂર્વક કહે છે કે મોટો અને વાસ્તવિક ઉકેલ છે ડિમાન્ડ સાઇડ પર, માંગ બાજુ, એટલે કે આપણે જે રીતે સામગ્રીનો વપરાશ કરીએ છીએ એમાં જ મૂળભૂત ફેરફાર કરવો પડે.
વપરાશમાં ફેરફાર એટલે શું?
એટલે ઓછી સામગ્રી વાપરવી, આપણી વસ્તુઓ લાંબો સમય ચાલે જોવું, એવી ડિઝાઇન બનાવવી જેમાં મટીરિયલ ઓછું વપરાય અને જૂની વસ્તુઓના ભાગોનો ફરી ઉપયોગ કરવો. આ જે સ્ટ્રેટેજી છે ને, એમાં પર્યાવરણીય અસર ઘટાડવાની સૌથી વધુ તાકાત છે. આપણી જે લો બનાવો ફેંકી દોવાળી સિસ્ટમ છે એમાંથી બહાર નીકળીને સર્ક્યુલર ઇકોનોમી એટલે કે વર્તુળાકાર અર્થતંત્ર તરફ જવું પડશે.
ચાલો આમાં થોડું ઊંડાણપૂર્વક જોઈએ. પહેલાં એ સમજીએ કે રિસાયકલિંગ અને ટેકનોલોજી શા માટે પૂરતા નથી. તમે પેલી બિગ ફાઇવ સામગ્રીની વાત કરી, સ્ટીલ, એલ્યુમિનિયમ, સિમેન્ટ, કાગળ, પ્લાસ્ટિક, એમની સાથે શું તકલીફ છે?
હા, ટૂંકમાં જોઈએ, મુખ્ય પડકાર એ છે કે આ બધાની માંગ એટલી બધી વધી રહી છે અને એમની બનાવવાની જે મૂળભૂત પ્રોસેસ છે એ એવી છે કે ખાલી એફિશિયન્સી સુધારવાથી કે રિસાયકલિંગથી મેળ પડે એમ નથી.
જેમ કે
સિમેન્ટ બનાવવાની જે કેમિકલ પ્રોસેસ છે, જેમાં ચૂનાના પથ્થરને ગરમ કરાય, એમાંથી જ સીધો કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે. આ ભઠ્ઠી ગરમ કરવા માટે જે ઉર્જા વપરાય એના ઉપરાંતનો CO2, એને ટાળવો બહુ મુશ્કેલ છે અને એના વિકલ્પો એ હજુ મોટા પાયે ઉપલબ્ધ નથી અથવા બહુ મોંઘા છે.
અને સ્ટીલ, એલ્યુમિનિયમનું શું? એ તો રિસાયકલ થાય છે ને?
હા, થાય છે. અને એલ્યુમિનિયમ રિસાયકલ કરવામાં તો 95% ઉર્જા બચે છે. પણ બે મુખ્ય સમસ્યા છે. એક, માંગ એટલી બધી છે કે રિસાયકલ કરેલું મટીરિયલ પૂરું જ નથી પડતું, નવી સામગ્રી બનાવવી જ પડે છે. અને બીજું, રિસાયકલિંગ વખતે ખાસ કરીને સ્ટીલમાં બીજી ધાતુઓ ભળી જાય એટલે એની ક્વોલિટી ઘટે છે. એને ડાઉન સાયકલિંગ કહે છે, એટલે એ પછી એટલા સારા કામ માટે વાપરી ન શકાય.
ઓકે, અને પ્લાસ્ટિક અને કાગળ?
પ્લાસ્ટિકના તો કેટલા બધા પ્રકારો છે. એ બધાને ભેગા કરવા, છૂટા પાડવા, રિસાયકલ કરવા બહુ જટિલ અને ખર્ચાળ છે. એટલે હકીકતમાં બહુ ઓછું પ્લાસ્ટિક રિસાયકલ થાય છે અને જે થાય છે એ પણ મોટાભાગે ઓછી ગુણવત્તાવાળી વસ્તુઓમાં. કાગળ રિસાયકલ થાય પણ દર વખતે એના ફાઇબર ટૂંકા અને નબળા પડે એટલે એની પણ મર્યાદા છે. અને ઈ કોમર્સને લીધે પેકેજિંગમાં વપરાશ તો વધતો જ જાય છે.
એટલે સ્પષ્ટ છે કે ખાલી રિસાયકલિંગ કે ટેકનોલોજી પર આશા રાખવી પૂરતી નથી. તો હવે પેલી માંગ બાજુની વાત પર આવીએ. લેખકો કહે છે કે ત્યાં ખરી તાકાત છે. કઈ છે સ્ટ્રેટેજીઓ અને એનો ક્રમ શું છે?
લેખકો એકદમ સ્પષ્ટ ક્રમ આપે છે અને આ ક્રમ ખરેખર ધ્યાન આપવા જેવો છે. સૌથી વધુ અસરકારક પગલું
કયું?
પહેલું, ઉત્પાદનનું લાંબુ આયુષ્ય, પ્રોડક્ટ લોંગજીવિટી. આ સૌથી પાવરફુલ છે. વિચારો, જો આપણી ગાડી, મકાન, ફર્નિચર, ફોન બધું બમણો સમય ચાલે તો સિદ્ધાંત મુજબ નવી સામગ્રીની જરૂર જ અડધી થઈ જાય.
વાહ, આ તો સીધી વાત છે, પણ આપણે આવું વિચારતા નથી.
બરાબર. આ માટે વસ્તુઓને વધુ ટકાઉ બનાવવી પડે, સમારકામ થઈ શકે એવી બનાવવી પડે, અપગ્રેડ થઈ શકે એવી ડિઝાઇન કરવી પડે. આપણી જે વાપરો અને ફેંકી દો સંસ્કૃતિ છે એનાથી બિલકુલ ઉલટું.
એકદમ સાચી વાત.
બીજું શું?
બીજા નંબરે આવે છે ડિઝાઇનમાં સામગ્રીની કાર્યક્ષમતા, મટીરિયલ એફિશિયન્સી ઇન ડિઝાઇન. એટલે કે ઓછી સામગ્રી વાપરીને એટલું જ કે કદાચ વધુ સારું કામ લેવું.
દાખલા તરીકે
બિલ્ડિંગમાં સોલિડ સળિયાને બદલે આઈ આકારના બીમ વાપરવા, એ ઓછી સામગ્રીમાં વધુ મજબૂતી આપે છે. ગાડીઓને હલકી બનાવવી જેથી પેટ્રોલ ઓછું બળે, પેકેજિંગ ઓછું કરવું, આ બધું એમાં આવે.
અને એ પછી
ત્રીજું, ઘટકોનો પુનઃઉપયોગ અને પુનર્નિર્માણ, કોમ્પોનેન્ટ રીયુઝ એન્ડ રીમેન્યુફેક્ચરિંગ. આ રિસાયકલિંગથી અલગ છે. આખી વસ્તુને ઓગાળી નાખવાને બદલે એના કામના અને કિંમતી ભાગો, જેમ કે ગાડીનું એન્જિન, બિલ્ડિંગના બીમ, મશીનના પાર્ટ્સ, એને કાઢીને જરૂર પડે તો થોડું રિપેર કરીને નવા ઉત્પાદનોમાં ફરી વાપરવા. આનાથી ખાલી મટીરિયલ જ નહીં પણ એને બનાવવામાં જે ઉર્જા વપરાઈ હતી, એમ્બોડીડ એનર્જી, એ પણ બચે છે. અચ્છા,
અને ચોથું, જે પણ મહત્વનું છે પણ અસર ઓછી છે, તે છે ઉત્પાદન દરમિયાન કચરો ઘટાડવો,
રિડ્યુસિંગ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ.
હા, એટલે કે ફેક્ટરીમાં પ્રોસેસ સુધારીને કાચા માલનો બગાડ ઓછો કરવો.
એટલે ક્રમ થયો, લાંબુ ચલાવો, ઓછી સામગ્રી વાપરો, ભાગો ફરી વાપરો અને પછી ઉત્પાદનમાં બગાડ ઘટાડો. બરાબર ને?
એકદમ બરાબર. પણ આ બધું અમલમાં કેવી રીતે મુકાય? શું આ ખાલી ડિઝાઇનરો અને એન્જિનિયરોનું જ કામ છે?
એ જ મારો પ્રશ્ન હતો.
ના, બિલકુલ નહીં. લેખકો બહુ સ્પષ્ટ છે કે આના માટે મોટા ફેરફારો જોઈએ. ટેકનોલોજી અને ડિઝાઇન તો ખરી જ, પણ સાથે સાથે આપણી વપરાશની આદતો, બિઝનેસ મોડલ્સ અને સરકારી નીતિઓ બધું બદલવું પડે.
બિઝનેસ મોડલ કેવી રીતે?
જેમ કે કંપનીઓ વસ્તુ વેચવાને બદલે સેવા વેચે,
ઉદાહરણ તરીકે, કોઈ લાઇટિંગ કંપની તમને બલ્બ વેચવાને બદલે પ્રકાશની સેવા પૂરી પાડે. બલ્બ એમનો જ રહે, એ લાંબો ચાલે એની જવાબદારી એમની, એટલે એમને ટકાઉ બલ્બ બનાવવામાં ફાયદો થાય.
રસપ્રદ. અને સરકાર?
સરકાર ઉત્પાદકોને એમના ઉત્પાદનના નિકાલ માટે જવાબદાર બનાવી શકે. એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી, EPR. ટકાઉપણાના સ્ટેન્ડર્ડ નક્કી કરી શકે. નવી વર્જિન સામગ્રી પર ટેક્સ લગાવી શકે, જેથી રીસાયકલ કરેલી સામગ્રી વાપરવી સસ્તી પડે. લેખકો આખા અભિગમને મટીરિયલ સ્ટીવર્ડશીપ કહે છે, એટલે કે સામગ્રીની યોગ્ય દેખરેખ અને જવાબદારી, જેમાં ડિઝાઇનરથી લઈને ગ્રાહક અને સરકાર બધાની ભૂમિકા છે.
આખી ચર્ચામાંથી કેટલાક મુખ્ય સંદેશાઓ સ્પષ્ટ થાય છે. એને ફરી એકવાર જોઈએ, ખાસ કરીને આપણા ભારતીય સંદર્ભમાં વિચારીએ તો.
ચોક્કસ. પહેલો અને સૌથી મહત્વનો સંદેશ, મારા મતે, સામગ્રીનો છુપાયેલો પર્યાવરણીય બોજ. આપણે જે વસ્તુઓ બનાવીએ, વાપરીએ, એની પાછળ જે સામગ્રી વપરાય છે, એનો પર્યાવરણ પરનો બોજ આપણે ધારીએ એના કરતાં ઘણો વધારે છે. ઘણીવાર મકાન બાંધવામાં વપરાતા સ્ટીલ સિમેન્ટની અસર એ મકાનમાં જીવનભર વપરાતી વીજળી કરતાં પણ વધુ હોય. ભારતમાં જે ઝડપથી બાંધકામ અને વિકાસ થઈ રહ્યો છે, ત્યાં આ વાત સમજવી બહુ જ જરૂરી છે.
હા, આ વાત વિચારવા જેવી છે. બીજો સંદેશ, જે કદાચ ઉકેલ તરફ ઇશારો કરે છે. 2. વર્તુળાકાર અર્થતંત્ર અનિવાર્ય છે. પેલી લો બનાવો ફેંકી દો વાળી સિસ્ટમ હવે નહીં ચાલે. આપણે પુનઃઉપયોગ, સમારકામ, પુનર્જીવન પર આધારિત સિસ્ટમ તરફ જવું જ પડશે. અને રસપ્રદ વાત એ છે કે ભારતીય સંસ્કૃતિમાં તો વસ્તુ સાચવવાની, રિપેર કરવાની, આપણે જેને જુગાડ કહીએ એ પણ, અને ફરી વાપરવાની પરંપરા રહી છે. કદાચ એને જ નવા સ્વરૂપે અપનાવવાની જરૂર છે.
સાચી વાત છે. ત્રીજો મુદ્દો, જે આપણી માન્યતાઓને થોડો પડકારે છે. 3. માત્ર ટેકનોલોજી પૂરતી નથી. આપણે કોઈ જાદુઈ ગ્રીન ટેકનોલોજીની રાહ જોઈને બેસી ન શકીએ. એ આવશે ત્યારે આવશે, પણ સાથે સાથે આપણે આપણી વપરાશની આદતો, આપણી જરૂરિયાતો પર પણ વિચાર કરવો પડશે. શું આપણને ખરેખર આટલી બધી વસ્તુઓની જરૂર છે? આ જે ગ્રાહકવાદ છે, એના પર સવાલ ઉઠાવવો જરૂરી છે.
અને ચોથો, જે મને લાગે છે કે વ્યક્તિગત સ્તરે સૌથી વધુ શક્તિશાળી છે. 4. માંગ ઘટાડવી ચાવીરૂપ છે. ઓછું વાપરવું, વસ્તુઓની કદર કરવી, એને લાંબો સમય સાચવવી, આ કદાચ સૌથી અસરકારક પર્યાવરણીય પગલું બની શકે. અને ઓછું એટલે કંઈક ગુમાવવું એવું જરૂરી નથી, કદાચ વધુ સારું અને સંતોષકારક જીવન જીવવું પણ હોઈ શકે.
બિલકુલ. અને રીસાયક્લિંગ વિશે સ્પષ્ટતા રાખવી એ જરૂરી છે, પણ એ છેલ્લો ઉપાય છે, પહેલો નહીં. કચરો બને જ નહીં એ માટે પ્રયત્ન કરવો એ રીસાયકલ કરવા કરતાં હંમેશા વધુ સારું છે.
આ પુસ્તકોમાં એવા ઘણા વાક્યો કે વિચારો છે જે મનમાં રહી જાય. ચાલો એવા કેટલાક મુખ્ય વિચારો પર નજર કરીએ જે આપણને વિચારવા મજબૂર કરે.
હા, કેટલાક યાદ રાખવા જેવા વિચારો છે. જેમ કે, 1. આપણે જે સામગ્રીઓથી આપણી દુનિયા બનાવીએ છીએ તે શાંતિથી આપણા ગ્રહને એવી રીતે બદલી રહી છે જેને માત્ર ઊર્જા કાર્યક્ષમતા સંબોધી શકતી નથી. મતલબ સ્પષ્ટ છે, ફોકસ ખાલી ઊર્જા પર ન રાખો, સામગ્રી પર પણ ધ્યાન આપો. 2. રિસાયક્લિંગ જરૂરી છે પણ પૂરતું નથી. આપણે અંતમાં કચરાનું વ્યવસ્થાપન કરવાને બદલે શરૂઆતથી જ કચરો દૂર કરવા માટે ડિઝાઇન કરવી જોઈએ. એટલે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એવી વસ્તુ બનાવો જે કચરો બને જ નહીં અથવા ઓછો બને.
અને આ વિચાર પણ બહુ દમદાર છે. 3. સાચી સામગ્રી કાર્યક્ષમતા એ જ વસ્તુઓ ઓછી સામગ્રીથી કરવાથી નથી આવતી, પરંતુ એ પૂછવાથી આવે છે કે શું આપણને તે વસ્તુઓની જરૂર છે પણ ખરી. આ સીધો સવાલ આપણી જરૂરિયાતો અને ઈચ્છાઓ પર છે. શું આપણે ખરેખર વધુ જોઈએ છીએ કે સારું?
બરાબર. અને છેલ્લો, જે આપણી જવાબદારી યાદ અપાવે છે. 4. દરેક સામગ્રીની પસંદગી એ આપણે કેવા પ્રકારની દુનિયા બનાવવા માંગીએ છીએ તેના માટેનો મત છે. આપણે જે નાના નાના નિર્ણયો લઈએ છીએ, શું ખરીદવું, કેટલું વાપરવું, એની સામૂહિક અસર બહુ મોટી હોય છે.
આ બધી વાતો તો સરસ છે, પણ હવે પ્રેક્ટિકલ વાત કરીએ. વાસ્તવિક જીવનમાં આ વિચારો કેવી રીતે ઉતારવા? એક સામાન્ય નાગરિક તરીકે, એક વેપારી તરીકે, કે પછી સરકાર તરીકે શું કરી શકાય?
ચોક્કસ, ઘણા વ્યવહારુ પગલાં છે. વ્યક્તિગત સ્તરે આપણે જ્યારે ખરીદી કરીએ ત્યારે ખાલી કિંમત કે દેખાવ ન જોઈએ. એમ પૂછી શકીએ,
કે આ વસ્તુ કેટલી ટકાઉ છે, રિપેર થઈ શકશે, લાંબો સમય ચાલે એવી સારી ક્વોલિટીની વસ્તુ પસંદ કરીએ. કોઈ વસ્તુ બગડે તો ફેંકી દેવાને બદલે રિપેર કરાવવાનો પ્રયત્ન કરીએ, શેરિંગ કે રેન્ટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીએ. વ્યવસાયો અને ડિઝાઇનર્સ એવા ઉત્પાદનો બનાવે જે લાંબા ચાલે, સરળતાથી ખુલી શકે, રિપેર થઈ શકે. ગ્રાહકોને વસ્તુ વેચવાને બદલે સેવા વેચવાના મોડેલ વિચારી શકે, લીઝિંગ, પેપર યુઝ વગેરે. ઉત્પાદનમાં રિસાયકલ મટીરિયલનો ઉપયોગ વધારી શકે.
અને સરકાર કે સ્થાનિક તંત્ર શું કરી શકે?
નીતિ ઘડવૈયાઓ ટકાઉપણાના સ્ટેન્ડર્ડ નક્કી કરી શકે, ઉત્પાદકોને એમના પ્રોડક્ટના અંતિમ નિકાલ માટે જવાબદાર બનાવી શકે, જેને ઈપીઆર કહે છે, રિપેર ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપી શકે જેનાથી રોજગારી પણ વધે, કચરાના વર્ગીકરણ અને મેનેજમેન્ટ માટે સારી સિસ્ટમ બનાવી શકે અને કદાચ નવી વર્જન સામગ્રીને થોડી મોંઘી બનાવીને પુનઃવપરાશ અને રિસાયક્લિંગને વધુ આકર્ષક બનાવી શકે. ઘણું બધું થઈ શકે છે.
આજના મંથનમાંથી સાચું કહું તો મારા માટે બે વાતો ખરેખર નવી અને આંખ ઉગાડનારી રહી. એક તો સિમેન્ટ આપણે રોજબરોજ જોઈએ છીએ, પણ એનો કાર્બન ફૂટપ્રિન્ટ આટલો મોટો છે એ ખ્યાલ નહોતો. અને બીજું, ફક્ત આપણી વસ્તુઓનું આયુષ્ય વધારવું આ એક સાદા લાગતા વિચારમાં કેટલી મોટી સમસ્યાનો ઉકેલ છુપાયેલો છે, આ ખરેખર બહુ પાવરફુલ આઈડિયા છે.
અને મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે આપણે કોઈ ચમત્કારિક નવી ગ્રીન સામગ્રીની રાહ જોયા કરવાને બદલે આપણી પાસે જે ઉત્તમ સામગ્રીઓ છે, સ્ટીલ, એલ્યુમિનિયમ, લાકડું વગેરે, એનો વધુ સમજદારીપૂર્વક, વધુ કાર્યક્ષમ રીતે અને સૌથી અગત્યનું, વધુ સંયમથી ઉપયોગ કરવાની જરૂર છે. ટેકનોલોજી ચોક્કસ મદદ કરશે, પણ અસલી પરિવર્તન આપણી માંગ ઘટાડવાથી અને આપણી જરૂરિયાતો પર પુનર્વિચાર કરવાથી આવશે. આમાં એન્જિનિયરોને ડિઝાઇનરોની ભૂમિકા તો બહુ મોટી છે, પણ અંતે તો આ આપણા સૌની સામૂહિક પસંદગી અને જવાબદારીનો સવાલ છે.
તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે શું આપણે આપણી વધુની ઈચ્છાને સારા અને ટકાઉની જરૂરિયાત સાથે બદલવા તૈયાર છીએ? ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.